તારીખ 19/3/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 651-655 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 294 મૂળ કેસેટમાં અવાજ ખૂબ જ ધીમો છે.
Yes. રહેવા છે અને જિનાગમમાં જે સમ્યક દ્રષ્ટિ પુરુષોના લક્ષણ કયા છે એ પણ વાંચવાને સાંભળવા યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે, એમાં પ્રત્યક્ષ જ્ઞાનેથી સાંભળવા યોગ્ય છે. એવો યોગ ન હોય તો તે વાંચવા યોગ્ય છે, ગ્રંથ વાંચવા વિશેષપણે મનન કરવા યોગ્ય. Thank you. અંદર એ ચાલે છે કે પાંચમી કુંવર રામચંદ્ર જી છે એને કોઈ સારી જગ્યાએ એમના લગ્ન કરી દીધું અને રાજગાદીએ એમને હવે રાજકિલ્લત કરીને બેસાડવા દીધું. રાજા એના મંત્રીઓ સાથે આવી વિચારણા કરે છે ત્યારે બીજી બાજુ રામચંદ્રજીનો ફાટ ફાટ થઈ રાખ્યો. આ જગતની અંદર રાજકાજને કરવું છે અને આ વૈભવ અને ભોગનો કોઈ આત્માને જરૂર નથી. આત્માએ તો પોતાનો આત્મહિત જ કરી લેવા જેવું છે એવો તીવ્ર વૈરાગ એમને આ રાજને દ્રષ્ટાશ્રમમાં પ્રવેશ થયા પહેલા એમને બોલાવે છે. રાજસભામાં પણ આવતા રહે, અમારે રાજસભામાં આવીને બેસ. રાજના મંત્રીઓ હોદ્દેદારો રાજા બેઠા હોય ત્યારે તમારે પણ ત્યાં આવીને બેસો. હું મારે ત્યાં આવવું નથી, મારું ત્યાં કામ નથી, મને ત્યાં આવવું ગમતું નથી. એટલો બધો વિરાગ હોય છે કે ખાવા પીવામાં બધું એકદમ સંક્ષેપ કરી નાખે, બધી પ્રવૃત્તિનો સંક્ષેપ કરી નાખે છે. યુવાન વયના પોતાના જે કોઈ સાથીદારો હોય છે એને પણ મળતા નથી. એના અનુચરો છે એ બધા ચિંતામાં પડી જાય છે, એના પિતા સુદર્શન સામે ફરિયાદ કરે છે. આપણે અમને રામચંદ્રજીની સેવામાં મૂક્યા પણ અમારે કાંઈ સેવા એ લેતા નથી. એ તો એકદમ ઉદાસ થઈને ખાલી બેસી રહીએ છે સુમૂન થઈને. અને એટલા બધા ઉદાસીનતામાં આવ્યા છે કે ખાવા પીવા ઉપર પણ લક્ષ આપતા નથી. અને એમનું શરીર જાણે કે શરીર ઉપર અસર થઈ હોય, વજન ઘટી ગયું હોય એવું આપણે જે વલણ છે એ અમને ચિંતા કરે છે. ત્યાં તો પછી એટલી બધી ઉપમા લીધી છે કે જે અનુચરો એમની ચિંતા કરનારા છે એમના શરીર ઉપર અસર, ચિંતાની અસર થઈ છે. રામચંદ્રજીની અવસ્થા જોઈને જે અનુચરોને ચિંતા થઈ એટલા લાગણીવાળા હતા કે એને પણ એના શરીર ઉપર અસર થઈ ગઈ છે. એ દુબળા પડી ગયા છે ચિંતાથી. રામચંદ્રજી તો દુબળા પડ્યા પણ એના ચિંતા કરનારા નોકર ચાકરો દુબળા પડી ગયા. પછી ગંભીરપણે યાદ કરે છે આનો કંઈ ઉપાય કરો, નહીંતર આમાંથી કંઈક બીજું થઈ જશે. તમે આ બધું એને રાજહંપવાની વાત કરો છો અને પરણાવવાની વાત કરો છો, પરિસ્થિતિ કંઈક બીજી થઈ જશે એવું લાગે છે. બહુ વિરાગમાં છે. પછી એમના ગુરુને બોલાવે છે વશિષ્ઠ. ત્યાંથી એ શાસ્ત્રનું નામ યોગ વાશિષ્ઠ, યોગ એટલે સંયોગ જોડા. એ પછી ત્યારે રામચંદ્રજીના મુખેથી વૈરાગ્યના જે વચનો નીકળે છે એ બહુ સમજીને વિચારવા બહુ વૈરાગ્ય જગતનું અસાર પણ કેવું છે. તમે મને રાજગાદી બેસાડવા માંગતા હોય પણ બિલકુલ એ વાત પસંદ નથી. ઘણો વૈરાગ્ય એ બધા લક્ષણો શું જીવે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે શ્રવણ કરવા યોગ્ય છે, વાંચવા યોગ્ય છે, આત્મામાં પરિણામ કરવા યોગ્ય છે. એવું નિરસપણું જ્યાં સુધી અત્યંત નિરસપણું નથી આવતું ત્યાં સુધી અંતર્મુખના વિષયમાં જે રસ આપવો જોઈએ એ અધ્યાત્મરસ આત્મરસ કહેવાનું તાત્પર્ય છે. લલ્લુજીને પણ વૈરાગ્યને ઉપશમ બાજુ વળવા માટે પ્રેરણા કરી છે. સમય દ્રષ્ટિ છે. કોઈ વાત વાંચે એમ છાપો વાંચે જાણવા મળે એમ એ જાણે એને જાણ પણ થાય છે એને એ જ્ઞાનની કોઈ અસર નથી થતી એની રાગની તીવ્ર તીવ્ર પરિસ્થિતિ ઊભી છે એના લીધે એ જ્ઞાનની કેમ કે જ્ઞાનમાં તો દેહથી પણ ભિન્ન ચૈતન્યનું જ્ઞાન કરે છે બીજી તો વાત એક બાજુ રહી રાગ અને દેહ વિનાનો આત્મા છે એનું જ્ઞાન છે એના બદલે જે તીવ્ર રાગાદી છે એકત્વ બુદ્ધિ એમાં ફેર પડ્યા વિના એ રસ ઓછો થયા વિના લીધ્યા વિના પેલું જ્ઞાન કઈ રીતે અસર કરે કોઈ રીતે એ જ્ઞાનની અસર આવતી નથી પછી જેવું જાણ પણ થાય છે ધારણા થાય છે એ ધારણા ઘણું કરીને તો અભિનિવેશને ઉત્પન્ન કરે છે જાણપણાના અભિનિવેશને બહારમાં નથી દેખાતો પણ અંતરમાં ઘણો વૈરાગ્ય છે બહારમાં બહારમાં જે યોગ છે પુણ્યના સંયોગના પદાર્થો છે બધા એને લઈને કોઈને એવું લાગે કે આમાં વૈરાગ્ય કેવી રીતે હોય કેમ કે કપડા એવા પહેરે દાગીના એવા પહેરે ખાણીપીણી પણ એવી હોય પણ એ અંદરમાં ભિન્ન પડી ગયા છે અને તેથી બિલકુલ નિરસ છે એ વાત એનું અંતરંગ તપાસ્યા વિના તબિયત દ્રષ્ટિના અંતર પરિણતિએ પહોંચ્યા વિના એની ઓળખાણ થતી નથી એટલે ત્યાં માત્ર બાહ્ય દ્રષ્ટિએ જોવે તો જોનાર ભૂલો પડે છે પણ બીજા કોઈ જીવે મુમુક્ષ જીવે એવા સમ્યક દ્રષ્ટિના દ્રષ્ટાંતે આધાર લેવો કે આલંબન લેવો તે યોગ્ય નથી એવો સમ્યક દ્રષ્ટિના આટલો વૈભવ છે આપણે ક્યાં એટલો વૈભવ છે આપણે તો એનાથી ઓછો ઓછો પરિગ્રહ છે પણ એ સમ્યક દ્રષ્ટિને મમતા નથી અને તેને એથી અનંત ગણી મમતા છે એનું શું યોગનું માપ લે છે પણ મમતાના માપનું શું પરિણામનું શું છે બાહ્ય દ્રષ્ટિમાં પરિણામનો વિચાર નથી થતો માત્ર સંયોગોનો જ વિચાર થાય છે દેખાય છે દેખાવું નહીં દેખાવું એ દેખનારા ઉપર આધારિત છે નજર હોય તો દેખાય જ છે એ જાતની નજર ન હોય તો નથી દેખાય દેખનારા ઉપર આધારિત છે સૌથીનો ઉપાદ બધાને હોય એવું નથી તીર્થંકરને હોય છે તીર્થંકરને ત્રણ જ્ઞાન હોય છે જન્મ છે પ્રવૃત્તિનું જન્મ છે એટલે ત્રણ જ્ઞાન હોય એવો કોઈ નિયમ હોય એવું લાગતું પણ એનો કાંઈ મતલબ નથી આપણે કોઈને બે જ્ઞાન હોય કોઈને ત્રણ જ્ઞાન હોય એટલે આપણને તો કાંઈ એનો આખા પરિણામનું એવું સરસ જ્ઞાન થાય છે પોતાનો આત્માર્થ છે એ પણ સમજાય છે, એમ જાણતા પોતાના આત્માર્થને પણ એ સમજી શકે છે, પોતાના આત્માર્થ તરફ એ વળી શકે છે, અને ક્રમે કરીને એ રીતે સમ્યક દ્રષ્ટિને ઓળખનાર ક્રમે કરીને પોતે પણ સમ્યક દ્રષ્ટિ થાય છે. સમ્યક દ્રષ્ટિને ઓળખવાનું ફળ છે. એક વાર પણ જો સમ્યક દ્રષ્ટિને જીવ ઓળખે તો એ સમ્યક દ્રષ્ટિ થયા વિના આપણે પ્રશ્ન ઉઠાવીએ છીએ, ગુરુદેવને ઓળખા છે કે નથી ઓળખા, આ સવાલ છે. માટે સમર્પણ કરીએ માટે ઓળખીએ છીએ એ વાતમાં કઈ માલ નથી. ઓળખાણ જુદી વસ્તુ છે, અને ઓક્ષણના એ માન થાય, બહુમાન થાય, સમર્પણ થાય, એ તો ઓક્ષણના એ પણ થાય અને ઓળખાણ પૂર્વક પણ થાય. ઓક્ષણના એ અનંત વાર કર્યું છે, ઓળખાણ તો એક વાર પણ થઈ નથી. અને એક વાર પણ ઓળખે એનો બીડો પાર થયા વિના એનો સંસાર નથી. એટલે તો એમને 751માં એને સંકેત કહ્યું છે, એને સંકેત એવું નામ આપ્યું છે. સંકેતનું કારણ જોઈને સંકેત કર્યું છે. કારણ ગણી પ્રત્યક્ષ, એ પ્રત્યક્ષ કારણ છે. સમ્યક દર્શન થવા માટેનું એ પ્રત્યક્ષ કારણ છે. એ બહુ મોટી વાત લીધી છે. સમ્યક દર્શન દ્રષ્ટિની ઓળખાણ થવી એ બહુ મોટી વાત છે, સામાન્ય વાત નથી. ઓળખે સમ્યક દ્રષ્ટિ ક્રમે કરીને થાય થાય ને થાય, ગેરેન્ટેડ વાત છે. અનંતકાળમાં અનંત વાર એવા સમ્યક દ્રષ્ટિનો સત્પુરુષનો યોગ થવા છતાં એક વાર પણ ઓળખાણ નથી થઈ, એ વાત નક્કી છે. એટલા માટે એ વાત એ વાંચવા યોગ્ય છે, સાંભળવા યોગ્ય છે, આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે. અને પોતાનું સૂક્ષ્મ બળ હોય તો પણ એ પરાભવ પામે છે, પોતાનો પુરુષાર્થ છે એ હારી જાય છે, અને મમતા જોર કરી જાય છે તો પોતાની આ ન્યૂનપણાને હામીને જોવી, પોતાની ન્યૂનતાને દેખવી, અને બને તેટલો સ્વરૂપ અન્ય જીવો સાથેનો ઓછો કરવો, સંક્ષેપ કરવો. ત્યાગી છે તો પણ સંગ ઘટાડવાની વાત કરી છે, એ પરિસ્થિતિ સંપ્રદાયમાં ઉભી થઈ જાય છે. છે આત્માની રૂચિ વાળા જીવો હોય અને આત્મ સ્વરૂપની ચર્ચા ચાલતી હોય અને જે ચર્ચાને લઈને આત્માના હિતનો હેતુ સરે, આત્મહિતનો હેતુ સરે એવો કોઈ સંઘ હોય તો એ સંઘ કરવો. સંઘ વગરનો તો નીચેની ભૂમિકામાં જીવ લગભગ રહેતો નથી. કોઈ ને કોઈ જીવોના સંઘમાં આવે છે, પણ કોનો સંઘ કરવો કે આત્મહિતુભૂત એવા સંઘ વિના સર્વ સંઘ મનુષ્ય જીવે સંક્ષેપ કરવો, છોડી દેવો, ઓછો કરી નાખવો. ખાસ કરીને કુટુંબ અને કુટુંબના કુટુંબ પરિવારના જે સગા સંબંધીઓ છે એની અંદર આ જીવ વધારેમાં વધારે સમય વ્યતીત કરે છે પોતાના કુટુંબ સાથે, અને એ કુટુંબના જે સગા સંબંધીઓ છે અથવા પોતાના જે મિત્રો એ ટાઈમમાં એની અંદર વધુમાં વધુ જીવ સમય વ્યતીત કરે છે. એ સંક્ષેપ કરી નાખવું, એ પ્રકારની રૂચિ મટાડી દેવી, હળવા હળવાની રૂચિ વધારવા માટે તો માણસો મંડળો કરે છે, ક્લબો કરે છે અને સોસાયટીઓ બનાવે છે. છેવટે કાંઈ નહીં તો એમ કે આપણે બધા અમુક દિવસે એક ઘરે ભેગા થાવ, ત્યાં પછી ખાણી પીણીને બધા મજા કરવા, આ બધા ગોઠવણો કરે છે. કેમ કે જીવને સંઘની રૂચિ ઘણી છે, અસત્સંગની રૂચિ જીવને ઘણે છે, એને અસંગ તત્વો બાજુ જવા માટેનો મોટો પ્રતિબંધ છે. એટલે કહે છે કે આત્મહેતુભૂત એવા સંઘ વિના બાકીનો સર્વસંગ, એ સિવાય બધો સર્વસંગ મુમુક્ષુ જીવે સંક્ષેપ કરવો ઘટે છે. કેમ કે તે વિના પરમાર્થ આવિર્ભૂત થવો કઠણ છે. એવી જે પરસંગની રૂચિ છે, અસત્સંગનો જે રસ છે, એ પરમાર્થ એટલે આત્મકલ્યાણને ઉત્પન્ન નહીં થવા દે, આત્મકલ્યાણથી દૂર લઈ જશે, અકલ્યાણ કરાવશે, કલ્યાણ બાજુ જવા નહીં દે. એ પરમાર્થ એમાંથી આવિર્ભૂત થવો ઘણો કઠણ પડશે. પરમાર્થ બાજુ વળવો એ ઘણું આકરું પડશે. અને તે કારણે આ વ્યવહાર દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ શ્રીજીને ઉપદેશ છે. એટલે ક્યાંક ત્યાગનો ઉપદેશ છે. ગુરુસ્થાન આવ્યા પહેલાં પણ ત્યાગ કરવાનું જે કહ્યું છે એની પાછળ આ હેતુ છે કે જીવને સંગ ઓછો થઈ જાય, સંસારી જીવોનો સંગ થઈ જાય. એટલા માટે દ્રવ્ય સંયમ પણ જે ઉપદેશો છે એ હેતુથી ઉપજ્યો છે, ઉપદેશો છે તે હેતુ યથાર્થ છે. ગુરુસ્થાન ન આવ્યું હોય તો પણ આ હેતુથી જો દ્રવ્ય સંયમ લેવામાં આવે તો તે દ્રવ્ય સંયમ છે, એને લાભનું કારણ થશે એમ કહેવું છે. અંતર નિવૃત્તિ ગ્રહણ કરવા અર્થે બાહ્ય નિવૃત્તિ પણ ઉપકારી છે એમ કહેવું. યથાર્થ જ છે, કઈ ખોટું નથી. જેમ કોઈ નાની ઉંમરમાં વ્યાપાર ધંધાને છોડે છે તો ગુરુદેવ એની પ્રશંસા કરે, ભલે એનામાં એટલી યોગ્યતા ન હોય તો પણ એની પ્રશંસા કરતા. શા માટે? કે ચાલો આ વિષયની અંદર ઊંડા ઉતરવા માટે એને જે સમય પ્રવૃત્તિમાં વ્યવસાયની અંદર જતો હતો એ સમય ઘટાડીને ત્યાંથી બંધ કરીને આ બાજુ સમય તો લીધો, પછી જેટલો રસ લેશે આ વિષયમાં, પરમાર્થના વિષયમાં, એટલો એને લાભ થશે. અને જો રસ નહીં લે તો એને લાભ પણ જો પરમાર્થિક વિષયની અંદર રસ ન લે તો એ નિવૃત્તિ કામે જાય છે. પણ અંતર નિવૃત્તિ માટે અથવા આત્મકલ્યાણ માટે વધુમાં વધુ સમય ફાળવવો એવો અભિપ્રાય તો મુમુક્ષુને હોવો ઘટે છે, એવો હોવો જોઈએ અભિપ્રાય. અને
એ અભિપ્રાયને અનુસરીને એનો પ્રયત્ન અને પ્રયાસ પણ હોવો જોઈએ. એ વાત કરે છે. એટલે એમને ક્યાંથી પણ વાત કરે છે ને, આગળ આવશે. ભલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જોઈને આવી રીતે પણ કોઈ દીક્ષા લઈએ છે તો કાંઈ વાંધો નહીં. ભલે આત્માના કલ્યાણ માટે વિચાર કરવાને ગૌરવ તો થાય છે, એમ કરે એવો હેતુ છે. એટલે દ્રવ્ય સંયમરૂપ સાધુત્વ ઉપદેશ છે એ પણ કોઈ પારમાર્થિક હેતુને વશ ઉપદેશવામાં આવ્યું છે એમ સમજવું. માત્ર દ્રવ્ય સંયમ ખાતર દ્રવ્ય સંયમ નથી, પણ ભાવ સંયમ અંગીકાર થવા અર્થે દ્રવ્ય સંયમ છે. અને એ રીતે દ્રવ્ય સંયમમાં જો જીવનું લક્ષ્ય હોય તો ભાવ સંયમનું નિમિત્તત્વ રહેલું છે માટે ઉપદેશ્યું છે. એમાં કોઈ ભાવ સંયમનું નિમિત્તત્વ જ નથી એમ વિચારવા યોગ્ય.
ક્રમે કરીને એટલે અંતરલક્ષ વત્ત જે કોઈ વૃત્તિ થાય છે, હજી અંતરલક્ષ થયું નથી,
પણ એ વર્ત એના જેવી જે કઈ તમારી વૃત્તિ થાય છે એ વૃત્તિ તમારી ભૂમિકામાં લાભનું કારણ છે, ઉપકારી છે, એટલે લાભનું કારણ છે. અંબાલાલની યોગ્યતા છે એ પણ આમાંથી સ્પષ્ટ થાય છે. અંબાલાલભાઈ પોતાના પરિણામ વિષય નિવેદન કરતા હતા, પોતાના પત્રોમાં દર્શાવતા હતા, એ વાત પણ નીકળે છે. અને એના ઉપર શ્રીપતજીનો અભિપ્રાય પણ વ્યક્ત થયો છે, એ પણ આની અંદર સ્પષ્ટ થાય છે. એ સત્સંગ પત્ર દ્વારા સત્સંગ છે, એ પોતાના પરિણામોને દર્શાવે.
આપે છે કે તમે આગળ ચાલો, બરાબર છે, તમારું પરિણામ છે.
થાય એ રીતે એ જ રીતે તમે આગળ ચાલો એમ કેવું છે. પરલક્ષ ઘટે છે અને સ્વલક્ષી પરિણામો અંતર અવલોકન વિશેષપણે થાય છે. વાંચન શ્રવણ અને મનન કરતા પણ અંતર અવલોકન છે એ સ્વલક્ષી પરિણામમાં વધારે અનુભવ છે. અવલોકન છે એ ચાલતા પરિણામો વિચાર છે એ ભૂત ભવિષ્યના મુખ્યપણે પરિણામોનો વિચાર થાય છે. અથવા અવલોકનનો વિષય વર્તમાન છે એટલે પ્રત્યક્ષ છે અને વિચારનો વિષય પરોક્ષ છે. હા, અવલોકન છે એ પ્રયોગાત્મક પદ્ધતિની પરિણામની શ્રેણી છે. વિચાર છે એમાં થિયરિટિકલ વિષય વધારે ચાલે છે એટલે થિયરી ને પ્રેક્ટિસમાં જેટલો ફરક છે એટલો વિચાર તફાવત છે. કાર્ય પદ્ધતિમાં ઘણો આંકડો છે. વિચાર પદ્ધતિ સુધી ઘણા જીવો આવે છે, અવલોકન પદ્ધતિ સુધી કોઈ કોઈ જીવ જ આવે છે. અંતરલક્ષી પરિણામ કરવામાં અવલોકન જેવી કોઈ એક પદ્ધતિ જ નથી. ખરેખર તો વૈચારિક પદ્ધતિને એની સાથે સરખાવી ન શકાય એવું છે, કેમ કે બેનો પ્રકાર જ જુદો પડે છે. મેળવાળો પ્રકાર હોય તો સરખાવી, આ પ્રકાર આખો જુદો પડી જાય છે. પરલક્ષી જ્ઞાનમાં વાંચન વિચાર શ્રવણ વિચારના તર્કના બધું ઘણું ચાલે. અંતરલક્ષી જે પરિણામ થવા છે એની અંદર તો અવલોકન સિવાય બીજો કોઈ ઉપાય નથી. બીજું કે આત્મજ્ઞાન છે એ અનુભવ જ્ઞાન છે. આત્મજ્ઞાન છે એ વિચાર જ્ઞાન નથી, પણ આત્મજ્ઞાન છે એ તો અનુભવ જ્ઞાન છે. અને અનુભવ જ્ઞાન થવા માટે અનુભવ પદ્ધતિ અનુકૂળ છે. જે પરિણામની અંદર અનુભવની પદ્ધતિ ન હોય અને માત્ર વૈચારિક પદ્ધતિ હોય તો તે અનુભવ જ્ઞાન માટે સાનુકૂળ નથી. એટલા માટે અનુભવ પદ્ધતિથી અનુભવ સુધી પહોંચાશે. વગર અનુભવ પદ્ધતિ એ અનુભવ સુધી પહોંચ નહીં આવે એ વાત પણ લક્ષમાં રાખવી. પોતાના પરિણામને જોવે છે, પોતાના દોષને જોવે છે, પોતાના ભાવોનું અવલોકન કરે છે. એમાં બીજો ક્યાં વચ્ચે આવ્યો? એક તો પર્યાયમાં મૂકણું છે એટલે પોતે આખો આવી ગયો. કેટલો રસ લે છે, કેટલો એકત્વ ભાવે જાય છે, બધું એમાં તો એને પોતાને સમજાય. બીજો ઉપાય જ નથી. સ્વલક્ષી જ્ઞાનની કાર્ય પદ્ધતિ છે. ભલે તત્વજ્ઞાનનો વિષય હોય, શાસ્ત્ર વાંચન હોય કે શ્રવણ હોય, પણ એ તો પરલક્ષીપણે એ પ્રવૃત્તિ થઈ શકે છે. જ્યારે અવલોકનની પૂર્વની કાર્ય પદ્ધતિમાં પરલક્ષીપણે કરવી હોય તો ન થાય. મોટો ફાયદો એ છે કે જે લક્ષ્ય ફેરવવું છે, અંતર લક્ષ્યવત જે વૃત્તિ થવી છે માટે એનું અવલોકન કરે, બારીકમાં બારીક અવલોકન કરે. નાનામાં નાનો દોષ હોય તો પણ એને જાણ્યા બહાર ન જાય એટલી સરળતાથી અંતરલક્ષક જે પ્રતિ કામ કરતી હોય એને પ્રતિબંધ ઘટી જાય છે, એને પરમાર્થમાં પ્રતિબંધ ઘટી જાય છે. સીધી વાત છે. વિચારવું જોઈએ એના 10% છે. વિષય ઘણો ઊંડો છે અને વિષય થોડો વિશાળ પણ છે. હજી આપણે ત્યાં ચર્ચા એની કરીએ છીએ પણ એનું પરિમાણ લઈએ તો 10% માન છે. 90% વિષય એની બહાર લઈએ એટલો બધો વિષય ઊંડો અને સરસ વિષય છે. રસ લેવા જેવો પણ એ વિષય ક્યારે વધારે ચાલે કે એવી રીતે અંતર અવલોકન કરનારા એકથી વધારે હોય અને પોતાના અવલોકનની અંદર એ પ્રવૃત્તિ કરતા હોય, આગળ વધતા હોય કે પાછા પડતા હોય કે જે કાંઈ થતું હોય તે એ પોતે પ્રયોગમાં આવ્યા પછી એના પ્રયોગની ચર્ચાઓ જ્યારે થતી હોય ત્યારે એ વિષય વિશેષપણે ખુલે છે. ત્યાં સુધી એ વિષય ખુલવામાં એક બીજું જોખમ એ છે કે જેવી રીતે માહિતી જ્ઞાન કરવાની આ જીવની આદત થઈ ગઈ છે એવી રીતે એ વિષયની પણ માહિતી મેળવી અને એ પ્રયોગના વિષયને વિચારના ચોકઠામાં જે જૂના ઢાંચામાં ઊભો છે ત્યાં ફિટ કરી દીધી. એટલે આખી પદ્ધતિ એની મારી જાય, કાર્યક્રમની આખી જે લાઈન છે એ મારી જાય. એનો વિચાર કરવો ત્યાં સુધી બરાબર યોગ્ય ભૂમિકામાં એ સંબંધી ચર્ચાઓ નથી થતી. એટલે એ એક એવો તબક્કો છે કે વિચારથી આગળ ચાલીને જીવને જો પરિણમન લાવવું હોય તો આપણે એમ કહીશું ને વાતો કરવી નથી પણ એનો અમલ કરવો છે, અમલીકરણ જેને કહેવામાં આવે. એ વાત કોઈ તબક્કામાં પ્રવેશવું હોય ત્યારથી એ ચર્ચાઓ શરૂ થાય. ત્યારથી એ વિષય ચાલે છે. પ્રતિક્રમણ આ જે લોકો સંપ્રદાયમાં કરે છે એની વાત છે. તો કયું પ્રતિક્રમણ છે? હા, એટલે શું છે, પોતાના દોષથી પાછા ફરવું એવી એને પ્રતિક્રમણ પણ કહેવાય. પોતાના દોષ જોઈને દોષનો રસ તૂટે તો એ દોષથી પાછો પણ વળે છે. પોતાના દોષની ચાલતા દોષનીઓ નિંદા ગ્રહ કરે તો એને આલોચના પણ કહેવાય છે. એને પ્રતિક્રમણ એને જ કહેવાય અને આલોચના પણ એને જ કહેવાય. અને એવા દોષ મારે કરવા નથી એવો દ્રઢ નિર્ણય થાય તો એને પ્રત્યાખ્યાન પણ એને જ કહેવાય. પરમાર્થમાં તો ત્રણે એક જ પરિણામના નામ આપવામાં આવ્યા છે. ત્રણેય નામ એક જ પરિણામને કહેવામાં આવ્યા છે. પ્રતિક્રમણ નો પાઠ બોલી જાય છે એ કોઈ ખરેખર પ્રતિક્રમણ નથી. વિધિ નહીં, વિધિ વિધિ કઈ નથી. ખાલી થોડા ઘડિયા અહીંયા ભાવનગરમાં પાડા કે છે, ઘડિયા કે પાડા કે બોલી જાય ને, ત્રણ તરી 9 ચોકે ચોકે 16 54 25 36 77 49 ગોખી જાય એવી રીતે પ્રતિક્રમણ બોલી જાય. એ વિધિ નથી થાય, એ વિધિના નામે છેતરામણ થાય છે. ઉપયોગ ક્યાંય ફરતો હોય, વિકલ્પ ક્યાંય ચાલતો હોય અને રટણ ક્યાંય ચાલતું હોય એ બધી પરિસ્થિતિ ઊભી થઈ જાય. એવી કાંઈ વિધિ કહેવાય? એને કાંઈ વિધિ કહેવાય? એ તો અવિધિ થઈ. હા, તો એને કહેવાય કે જે સુયોગ્ય કાર્ય પદ્ધતિ હોય અને જેનું કાંઈ યથાર્થ પારમાર્થિક ફળ આવે તો એને વિધિ કહેવું અથવા સુવિધિ કહેવું. એ બરાબર છે, તો વિપરીત પદ્ધતિ તો છે. યથાર્થતા ન હોય ત્યારે પછી એમાં જ્યાં જ્યાં યથાર્થતા નથી ત્યાંથી ક્યાંય કાંઈક ને કાંઈક તો વિકૃતિ ઉપજવાની જ છે. ત્યાંથી યથાર્થતા છે તે વિકૃતિનો નાશ કરીને અવિકૃત સ્વાભાવિક સ્થિતિમાં જીવને મૂકે છે. પણ જ્યાં યથાર્થતા નથી ત્યાં તો કઈ ને કઈ વિકૃતિ આવવાની જ છે.
આ પરિસ્થિતિ તો એક વાર ખલાસ કરી દીધી.
જોખમ ન જોઈએ માથે, જ્યાં સુધી સમ્યક દર્શન થયું નથી અને મિથ્યાત્મની અવસ્થામાં મનુષ્ય આયુ જીવ પૂરું કરી નાખે, બહુ મોટા જોખમ માથે ઉભો ચાલ્યો જાય છે. એવડું મોટું જોખમ એને વાર્યો છે કે હવે શું થશે કેમ મુશ્કેલ છે, એને કેવી ગતિ થશે અને કેવી સ્થિતિ થશે. એટલે એવી પરિસ્થિતિમાં કોઈ એક તબક્કે મુક્ષું જીવ આવે છે કે જેની ઊંઘ હરામ થઈ જાય છે. જ્યાં સુધી મને મારા પરમ તત્વના દર્શન ન થાય, સાક્ષાત યોગ ન થાય, ત્યાં સુધી મને ક્યાંય ચેન પડશે. દર્શન પરિષદ કહેવામાં આવ્યો છે શાસ્ત્રમાં, એને તીવ્ર દર્શન પરિષદ કહ્યો છે. અને એ દર્શન પરિષદમાંથી પસાર થયા પછી જીવ આત્મદર્શન પામે છે. ત્યાં સુધી કોઈને આત્મદર્શન થતું નથી. બધા જ ધર્માત્માઓની પૂર્વ ભૂમિકા આવી જ હોય છે, કોઈની બીજી રીતે હોય એવું બનતું નથી. અને ત્યાં સુધી બીજા લગવાડ અને બીજા રસ